તારીખ 12/10/1982 પરમાગમસાર બોલ નંબર 71 અને 72 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 1A
મહાવ્રતના તપના ભારથી ભગ્નાશ્ચિરમ લાંબા કાળ સુધી ભાંગીને ચૂરો થાય કે બહિર્મુખ ભાવે જેટલી કોઈ ક્રિયા થાય, જ્ઞાનની થાય કે રાગની કોઈ પણ ક્રિયા થાય, એ સમસ્ત ક્રિયા આત્માને પ્રગટ કરવા માટે ક્ષમતા ધરાવતી નથી. પ્રાપ્ત ક્ષમન તે નહીં એમ શબ્દ ખુલ્લો. આત્માને પ્રાપ્ત કરવા માટે, અનુભવ કરવા માટે રાગમાં કે બહિર્મુખ જ્ઞાનમાં કાર્ય કરવાની ક્ષમતા નથી. ક્ષમતા નથી એટલે સામર્થ્ય નથી. કાર્ય કરી શકે આત્માને અનુભવવાનું કે કાર્ય કરી શકે એવી એમાં યોગ્યતા નથી. કેમ કે વિષય અંતર્મુખ છે અને આ પરિણામ બધા બહિર્મુખ છે, તેથી તેના દ્વારા આત્મા અનુભવાતો નથી. તો ઉપાય શું એ વિશે છે એ જ પ્રશ્ન.
બરાબર,
કે જે દશાની દિશા પર ઉપર છે તે દશાની દિશાને સ્વ ઉપર વાળીને તે ઉપાય છે.
બરાબર,
એટલે બહિર્મુખ દિશા પરિણામની પલટે દશા એટલે પરિણામ. દશાની બહિર્મુખ દિશા પલટે અને એ પરિણામ અંતર્મુખ થાય. બહિર્મુખ પરિણામ થતા હતા એ દિશા બદલીને અંતર્મુખ થાય તો તે એક જ ઉપાય છે. અને તે અંતર્મુખ થવાનો ઉપાય સાધન એ જ્ઞાન જ છે એમ કેવું છે. અહીંયા જ્ઞાન જ્ઞાન ગુણમ વિના પ્રાપ્ત ક્ષમંતે નહીં તથ પદાર્થ પ્રશ્ન. ચારમીનો સ્પષ્ટ છે એમાં છેલ્લું પદાર્થ, કે જ્ઞાન જ્ઞાન ગુણમ વિના પ્રાપ્ત ક્ષમંતે નહીં. જ્ઞાન જ્ઞાન ગુણ વિના પ્રાપ્ત કરવા, યોગ અનુભવ કરવા, યોગ્ય અનુભવ કરવાની ક્ષમતા ધરાવતો નથી. ભલે એને મહાવ્રતના તપના ભારથી ભાંગીને ચૂરો થાય પણ તેનાથી તો આત્માની પ્રાપ્તિ નહીં થાય એમ કેમ થાય એ વિશે અહીંયા ગુરુદેવશ્રીએ બહુ સરસ ખોલ્યો છે. કે રાગાદી તો પર વસ્તુ છે, તેનાથી આત્મા સંવેદ્યમાન થતો નથી. આત્મા જે વેદવો છે, આત્મા જે અનુભવ કરવો છે, તે અનુભવમાં આવવા વાળો આત્મા સ્વ વસ્તુ પોતે એ રાગાદીથી અનુભવમાં આવતો નથી. કેમ કે રાગાદી પોતે પર વસ્તુ છે. સ્વ પરની જે ભિન્નતા છે તેને લઈને ભિન્ન એવા પર રાગથી સ્વ એવો આત્મા સંવેદ્યમાન થતો નથી. આમ જેમ આ આત્મા કોઈ પર પદાર્થના કાર્ય કરી શકે નહીં, તેમ પર એવો જે રાગ તે આત્માને અનુભવી શકે નહીં. જેમ બીજો જીવ આ જીવના સુખ દુઃખને અનુભવી શકે નહીં. એ તો બરાબર છે.
બરાબર,
ગમે તેટલી લાગણી હોય, ગમે તેટલી મમતા ને મૂર્છા હોય, તો પણ બીજા જીવમાં સુખ કે દુઃખનો અનુભવ બીજો જીવ કરી શકે નહીં. આયા નીચી કરડે તો આખા શરીરે કાળી બળતરા થાય, કાળો તો નીચે આવે છે, જોઈને ડર લાગે એવો કાળો દુમન જેવો હોય. આંકડો મારે એક જગ્યાએ આયા કરડે આખા શરીરે રૂમે રૂમે બળતરા થાય, પણ ત્યાં બીજો માણસ એને અડે તો એને કાંઈ અસર ન થાય. ત્યાં ને ત્યાં આ ક્ષેત્રથી આ ક્ષેત્ર દૂર છે, છતાં પદાર્થ એક હોવાથી પોતાને પોતાને એકની એક પદાર્થમાં એના ક્ષેત્ર આગું છે તો પણ એને વેદના થાય છે. જ્યારે ત્યાં બીજો માણસ એને અડે તો એની વેદના એને ન આવે, લેવી હોય તો એને ન આવે. શું બતાવે છે? એ ભિન્નતા બતાવે છે. જે ભિન્ન તત્વ છે એ ભિન્ન તત્વનું વેદન કરી શકે નહીં, એમ રાગાદી પ્રભાવભૂત છે, ભિન્ન તત્વ છે, એ સ્મિર સ્વરૂપનું સ્વસ્વરૂપનું વેદન ન કરી શકે, એમાં આત્માને વેદવાની ક્ષમતા નથી, એમ કેવું છે. રાગાદી તો પર વસ્તુ છે, તેનાથી આત્મા સંવેદ્યમાન થતો નથી, સ્વ સ્વયં સંવેદ્યમાન છે. સ્વ જે આત્મા તે પોતે સ્વયં સંવેદ્યમાન છે. આત્મા પોતે પોતાથી વેદવામાં આવી શકવા યોગ્ય છે અને તેથી પોતે પોતાથી વેદાય છે. જ્ઞાન જ્ઞાનથી વેદી શકાય, વેદવાનો ધર્મ જ્ઞાન માટે જ્ઞાન જ્ઞાન દ્વારા વેદી શકાય અને રાગ દ્વારા જ્ઞાનનું વેદન થઈ શકે નહીં. સ્વ સ્વયં વિદ્યમાન છે, પોતાના વડે સ્વસંવેદ્યમાન સંવેદનમાં આવવા યોગ્ય છે. સંવેદ્યમાન છે એટલે પોતે પોતા વડે સ્વસંવેદનમાં આવવા યોગ્ય છે, એને સંવેદ્યમાન છે એમ કહેવામાં આવે છે. સંવેદ્યમાનનો આ અર્થ છે, વચમાં જે હાયફન કર્યો છે એમ બતાવે છે કે સંવેદ્યમાન એટલે કે સંવેદનમાં આવવા યોગ્ય, તેને સંવેદ્યમાન કહેવામાં આવે છે. જ્ઞાન પોતે પોતાથી પોતા દ્વારા વેદાવા યોગ્ય છે, પોતામાં ને પોતામાં બરોબર. અને જો એ પોતે પોતાને વેદે તો એને શાંતિનો આત્માનો અનુભવ થાય, અને નહીતર કોઈ રીતે એને અનુભવ થાય નહીં. આમ છે, એ અનુભવ ક્યારે થાય? કે પોતાનું સામર્થ્ય પોતાની મહિમા પોતાને ભાષે ત્યારે. લીધું 79માં કે જ્ઞાનમાં ચૈતન્ય સ્વભાવની મોટક ભાષા વિના, મહિમા આવ્યા વિના જ્ઞાન અંદરમાં ઘડી શકતું નથી. જ્ઞાનમાં અનેક ગુણીઓ જણાય છે, એ ઉપરાંત શ્રદ્ધાથી એમ સ્વીકાર્યું છે કે બીજા જીવો બીજા પદાર્થો લાભ નુકસાનનું કારણ છે, અને તેથી લાભ નુકસાનના વિષયમાં સર્વ અન્ય સંયોગોમાં સાવધાની કર્તવ્ય છે. તેથી જ્ઞાન અત્યંત ચંચળ થઈને અન્ય જ્ઞેયોમાં પોતાની સાવધાની માટે ફર્યા કરે છે. જ્યાં એને લાભ નુકસાન સુખ દુઃખનું કારણ માન્યું છે ત્યાં એ જ્ઞાન ક્યારે પણ સ્વરૂપસ્થ થયા વિના, સ્વરૂપમાં સ્થિર થયા વિના અન્ય 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 જ્ઞેયોમાં ફર્યાજ કરે છે, ભ્રમાજ કરે છે. એ જ્ઞાન ક્યારે સ્થિર થાય? તે સ્વસંવેદનમાં આવે ત્યારે. એ સ્વસંવેદન ક્યારે થાય? કે ચૈતન્ય સ્વભાવની મહિમા ભાષે ત્યારે અંદરમાં ઢળે. ત્યાં સુધી એ દિશા બદલતું નથી.
બરોબર,
જ્ઞાન દિશા બદલતું નથી ને જ્ઞાન બહિર્મુખ દિશાએ પરિણમે ત્યાં સુધી રાગ ઉત્પન્ન થયા વિના રહે નહીં અને વિતરાગતા ઉત્પન્ન થાય નહીં. સીધો હિસાબ થયા. યોગણ સિત્રમાં લીધું છે, જ્ઞાનમાં ચૈતન્ય સ્વભાવનો મહિમા અને મોટો ભાષે ત્યારે જ જ્ઞાન અંદરમાં ઢળી જાય છે. એટલે કોઈ પણ રીતે તું તારા સ્વરૂપમાં રહેલા આત્મામાં રહેલા અનંત જ્ઞાનાદિ સામર્થ્યને તું ઓળખ, એની પીછાણ કર. જો તને એનો મહિમા આવે ઓળખતા તો જ જ્ઞાન ઉપર એ અસર આવશે કે અંદરમાં ઢળશે. ત્યાં સુધી એના ઉપર વજન આવશે. બારમાં પણ એમ જ છે ને, જેને જે કાર્યનું વજન લાગે છે તે કાર્ય તે કરે છે. એક જ કાર્ય હોય, એક જ પ્રસંગ હોય અને અનેક પડખેથી તૈયારી કરવાની હોય, કે જેને જેનું મહત્વ લાગે તે પહેલા ઉપાડે. આ પહેલા કરો, શું થાય છે, આ પહેલા કરો, પછી બીજો કે નહીં આ પહેલા કરો, એમ મતભેદ ઊભા થાય છે. પણ વજન આવે છે એ બાજુ પરિણામ ઢળે છે, મહત્વ લાગે છે એ બાજુ પરિણામ ઢળે છે. મુદ્દો તો એટલો છે ને. એમ અનંત સામર્થ છે આત્મામાં, અનંત અનંત સુખ છે, અનંત અનંત જ્ઞાન છે. બીજા ગુણોનું સામર્થ્ય ન જણાય તો કાંઈ નહીં, એટલું પ્રયોજનભૂત નથી. કાંઈ નહીં એટલે એટલું એ પ્રયોજનભૂત નથી. પણ સુખનું તો જીવને પ્રયોજન છે અને જ્ઞાન માટે પણ એ અનેક વિષયોને જાણવા તલસે છે, આતુર છે, અનેક વિષયોને એ જાણવા ચાહે છે. એટલે એને જ્ઞાનની ઓછપ નથી પસંદ પડતી નથી. જેટલું વધારે જાણે એટલું એને જાણવાનો એ પ્રયત્ન કર્યા જ કરે છે. પછી શાસ્ત્ર હાથમાં આવે તો શાસ્ત્રમાંથી, અને સંભળાવનાર મળે તો સંભળાવનાર પાસેથી. પણ મળે, ઘણું જાણવા મળે એ જીવને જોઈએ છે. એક તો એને સુખ જોઈએ છે અને એક તો એને જ્ઞાન જોઈએ છે. બે વાના એને જોઈએ છે. આ પર્યટન દેશાટન કરે છે ને, એ ઘણું જાણવાનું મળે ને ઘણું જોવાનું મળે. ન જોયું હોય એવું જોવાનું મળે ને ન જાણ્યું હોય એવું જાણવાનું મળે. એટલા માટે બહાર જાય છે ને લોકો, દેશમાં જાય, પરદેશમાં જાય. પછી આગળ જવાતું નથી, મિત્ર. જ્યાં જવાતું હોય ત્યાં જાય. કહે છે કે અનંત જ્ઞાન પોતામાં છે ને અનંત સુખ પણ પોતામાં છે, એવું વર્તમાન વિદ્યમાન પણ ભાષે ત્યારે એને એ જ્ઞાન અંદરમાં ઢળે. ત્યાં સુધી જ્ઞાન અંદરમાં ઢળે એ પહેલી વાત છે. અને તેવા આત્માના મહિમાપૂર્વક પોતે પોતાથી સંવેદનમાં આવવા યોગ્ય છે. એ જ વાત કરે છે કે આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે, તેમાં પોતાના વડે એકતા કરે અને વિભાવથી પૃથકતા કરે તે ઉપાય છે અને તે મોક્ષનો માર્ગ છે. આવ્યું વિજ્ઞાન કે આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે, એ જ્ઞાનાનંદ સ્વભાવમાં પોતે એકતા કરે એટલે હું પણ કરે, મારું સ્વરૂપ છે એમ મહિમાથી અંદર ઢળે અને વિભાવ રાગાદિથી પ્રથકતા કરે, ભિન્નપણું એનાથી અનુભવ કરે, પોતાના જ્ઞાનાનંદ સ્વભાવને એકપણે અનુભવે, સ્વસ્વપણે અનુભવે, વિભાવને ભિન્નપણે જાણે, એને ભિન્ન કર્યો, પૃથક કર્યો એમ કહે છે. તે ઉપાય છે, અને એ ઉપાય, આવો ઉપાય તે જ મોક્ષનો માર્ગ છે. આ સિવાય જગતમાં બીજો કોઈ ઉપાય છે નહીં. રાગથી ભિન્નતાની વાત તો એટલા માટે સાથે લેવામાં આવે છે કે રાગના એક પણામાં આ જીવ ઊભો છે, રાગનું એકત્વ થઈ રહ્યું છે, એટલે એનાથી ભિન્નતા કરવાની વાત કરવામાં આવે છે. વસ્તુતાએ તો પોતાના સ્વરૂપમાં એકત્વ કરે, પોતે પોતાને ગ્રહે, ત્યારે પરથી ભિન્ન થઈને જ ગ્રહે છે, એટલે પરથી ભિન્ન પડી જાય છે. પરથી ભિન્ન પડવા માટે બીજી કોઈ જુદી પ્રક્રિયા કરવાની જરૂર રહેતી નથી. પ્રતિબિંબ થાય, અને એ સ્વમાં આવવાનું સાધન જ્ઞાન છે એમ કે છે. સ્વમાં આવવાનું સાધન જ્ઞાન છે, જ્ઞાન દ્વારા ગ્રહણ થાય છે, એટલે એ સાધન છે. અને જ્ઞાન પોતે સ્વસંવેદન સ્વરૂપ છે, વેદન સ્વરૂપ છે, તેથી એ જ્ઞાનથી જ આત્માનું ગ્રહણ છે, અથવા તો જ્ઞાનાનુભૂતિ તેને આત્માનુભૂતિ કહેવામાં આવે છે. શરૂઆતમાં જે વિષય લીધો છે સમયસારની અંદર, 15 ગાથા પહેલા એ વિષય લીધો છે, 15 ગાથામાં વિધિ લીધી છે ને, એ વિષય લીધો છે. જ્ઞાન અને સ્વસંવેદનનો વિષય કળશે ચાલે છે ને, એટલે એ વિષય એમાં આગળ ચાલે છે. 236માં પણ આપણે અગાઉનો રેફરન્સ લઈ લીધો છે. જ્ઞાનથી સિદ્ધિ છે, 36 બોર્ડ 65. જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવ ભાષણ વધતું જાય છે, અથવા સ્પષ્ટ ભાવ ભાષણ આવે છે, પોતાના સ્વરૂપનું સ્પષ્ટ ભાષણ આવે છે, તેમ તેનું જ્ઞાનનું સામર્થ્ય એટલે ક્ષમતા, સ્વસંવેદનની જે ક્ષમતા છે, જ્ઞાનનું સામર્થ્ય તેમાં ઉત્પન્ન થાય છે, વધે છે. અને એ વધતા વધતા જતા જ્ઞાન સામર્થ્ય વડે મોક્ષ શિથિલ થાય છે. અને જ્યાં જ્ઞાન સમ્યકપણે પરિણમે છે ત્યાં મૂળનો સમૂહ નાશ પામે છે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે, આત્માના કાર્યની સિદ્ધિ જ્ઞાનથી જ છે. જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી. જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તમ ક્ષમંતે નહી. જ્ઞાનથી જ સિદ્ધિ છે, બીજી રીતે સિદ્ધિ થતી એવું જે વિશેષ વાત છે 681માં, કે આવું જે જ્ઞાન જ્ઞાનને વેદે, એ ક્યાં જઈને ઊભું રહેશે, ક્યાં જઈને અટકશે, કે એ સર્વજ્ઞતા પ્રાપ્ત કરશે એમ આવું છે. ત્યાં
681
બીજી રીતે જ્ઞાન જ્ઞાનને વેદે નીચે 187 પાને 681 બોર્ડમાં બીજી નીતિ છે. એમાં કે તેમાં જ્ઞાન જ્ઞાનને વેદે તેટલો જે જ્ઞાનનો વિકાસ થયો અનુભવમાં સ્વસંવેદનનો, તે વિકાસનો અંશ નીચે ચોથા ગુણ સ્થાને પ્રીત્યો હતો. સર્વજ્ઞ શક્તિ પ્રગટ કરશે. અહીંયા ભલે એમ લાગે કે આ દેડકું છે, ચકલું છે, કબૂતર જેવું ભોળું પ્રાણી છે, પણ અંદરમાં જો સ્વસંવેદન કરે છે, જ્ઞાન જ્ઞાનને વિદે છે, એ અંશ જે જ્ઞાન પોતાને વેદવા ક્ષમ્ય થયો, ક્ષમતા આવી, ક્ષમતા ધારણ કરી જેને પોતાને વેદવાની, એ જ્ઞાનના અંશમાં શું ઉત્પન્ન થયું કે સર્વજ્ઞ શક્તિ ઉત્પન્ન થવાનું એની અંદર સામર્થ આવી ગયું. કેમ કે સર્વજ્ઞ શક્તિ ત્રિકાળ છે, થોડો લાભ નથી. માણસ એમ કે લાખ કરોડ અબજ નો નફો થતો હોય તો એક વાર તમે કહો તો 5-15 દી ખાધા પીધા વિના વાય પડી શું કે મારો ઘરા ગાવે તો 4 વાગ્યા સુધી ઘરે ખાવાનો જાય દુકાને. સારો ઘરાક આવે થાય કે નહીં, ન થાય કે નહીં. અહીંયા તો સર સર્વજ્ઞ શક્તિ પ્રગટ કરશે. આ જે જ્ઞાનનું સ્વસંવેદન છે એ સર્વજ્ઞ શક્તિને પ્રગટ કરનારું છે. આટલો મોટો લાભ છે એની અંદર. હવે તારે પાછળ પડવું કે નહીં એનો વિચાર હું કરી દઉં. કેમ કે સર્વજ્ઞ શક્તિ ત્રિકાળ છે તેનું વેદન થયું, અને જે અનંત સામર્થ્ય છે સર્વજ્ઞપણાનું, જે અનંત સામર્થ્ય છે તેના આધારે તેનો આશ્રય લઈને સ્વસંવેદન છે, માટે એને સર્વજ્ઞપણું પ્રગટ થશે. પુણ્યપાપને એને રાગના આધારે આ જ્ઞાન થયું. પુણ્યપાપને રાગના આધારે જ્ઞાન થયું નથી, ને શાસ્ત્રને વાણીના આધારે જ્ઞાન થયું નથી. સર્વજ્ઞ નિજ સર્વજ્ઞ શક્તિના આધારે આ જ્ઞાન શું છે. એટલે એ જ્ઞાન જ્ઞાનનો જે વેદન અંશ છે એ સર્વજ્ઞતા પ્રગટ કરશે. કેટલું વેદન છે પછીનું બોલાના ઉપર જ છે, વિષય ચાલુ ચાલુ છે. એટલે જ્ઞાન સ્વરૂપી 72 અને અતિન્દ્રિય આનંદ સ્વરૂપી પ્રભુ અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ વડે આસ્વાદવા લાયક છે. શું કે છે કે જે જ્ઞાન ને આનંદ સ્વરૂપ આત્મા છે એ રાગ દ્વારા એનો આસ્વાદન આવે એવું બનતું નથી. વિકલ્પ દ્વારા એનો આસ્વાદન આવે એવું બનતું નથી. આત્માનો વિકલ્પ ક્રિયા કરે કે હું આવો છું, હું જ્ઞાન સ્વરૂપી છું, એક છું, પરિપૂર્ણ છું, શુદ્ધ છું, ત્રિકાળ છું, અપરિણામી ધ્રુવ, પરમ પારિણામિક સ્વભાવ સ્વરૂપ છું, એવો જે વિકલ્પ છે તેના દ્વારા આત્મા આસ્વાદનમાં, સ્વાદમાં, અનુભવમાં આવી શકતો નથી. આસ્વાદવા લાયક એટલે અનુભવવા લાયક, અનુભવને આસ્વાદ કહે છે. કેમ કે વિકલ્પ જે અશાંત સ્વરૂપ છે તેના દ્વારા પરમ શાંત એવું જે આત્મા એનો અનુભવ થતો નથી. ઠંડીથી ગરમીને અનુમોદન નથી મળતું, ઠંડીથી ગરમીને અનુમોદન મળતું નથી, પણ ગરમી શાંત થાય છે ગરમી ઓછી થાય છે અને ગરમીથી ઠંડી વધે નહીં પણ ઠંડી ઘટે ગરમીથી, વિરુદ્ધ સ્વભાવ છે એમ. વિકલ્પનો અને આત્માનો વિરુદ્ધ સ્વભાવ છે એટલે એને વિભાવ કહ્યો છે. વિરુદ્ધ સ્વભાવ, વિભાવનો અર્થ જ છે વિરુદ્ધ સ્વભાવ, એને વિભાવ કહે છે. કહે છે કે જ્ઞાન સ્વરૂપી અને અતિન્દ્રિય આનંદ સ્વરૂપી પ્રભુ, પ્રભુ આત્મા પોતે અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ વડે જ આસ્વાદવા લાયક છે. જ્ઞાન અતિન્દ્રિય પણ ધારણ કરે, આનંદ પણ અતિન્દ્રિય પ્રગટે, ત્યારે એમાં એ અનુભવાય છે, આસ્વાદન એનું આવે છે. ગુણ અનંત કે રસ સબે અનુભવ રસ કે વાહી, એનો અર્થ છે કે જે જ્ઞાન બહિર્મુખ પ્રવર્તે છે તે ઇન્દ્રિય દ્વારે પ્રવર્તે છે. ઇન્દ્રિય દ્વારથી બહિર્મુખપણે પરિણમે છે ત્યાં સુધી એને ઇન્દ્રિય જ્ઞાન કહીએ. તે જ્ઞાન અંતર્મુખ થાય ત્યારે અતિન્દ્રિયપણું ધારણ કરે છે તે અતિન્દ્રિય જ્ઞાન છે. એવા અતિન્દ્રિય જ્ઞાન દ્વારા આસ્વાદવા લાયક છે ભગવાન આત્મા. જ્ઞાન અને આનંદ સ્વરૂપી હોવાથી ભગવાન આત્મા જ્ઞાન ગુણ વડે અનુભવવા લાયક છે અને જ્ઞાન ગુણ સિવાય અનુભવવા યોગ્ય નથી. એ છેલ્લું પદ દે છે કે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તમ ક્ષમંતે નહીં. જ્ઞાન જ્ઞાન સિવાય બીજી કોઈ રીતે અનુભવી શકાતું નથી. સ્વરૂપના અપૂર્વ મહિમા પૂર્વક જ્ઞાન જ્ઞાન વેદનમાં રહે છે ત્યારે અનુભવ થાય છે. ત્યાં સુધી એને આત્માનો અનુભવ એમ કહેવાતું નથી, કેમ કે ત્યાં સુધી જ્ઞાનનું લક્ષ્ય રાગ ને રાગના વિષય ઉપર હોય છે.
બરોબર,
એટલે એને આત્માનો અનુભવ કહેવામાં આવતો નથી. ઉપચારથી એને રાગનો અને પરનો અનુભવ કહેવામાં આવે છે, અથવા એ માને છે કે હું મને રાગ અને પરનો અનુભવ થયો, તેથી પણ એને એનો અનુભવ થયો એમ કહેવામાં આવે છે. એની માન્યતા પ્રમાણે વસ્તુતાએ તો કોઈ પરને જ્ઞાન અનુભવી શકતો નથી. રાગથી અને પરથી ભિન્ન એવું જે જ્ઞાન, તે ભિન્ન તત્વને અનુભવમાં લઈ શકતું નથી. પણ અનુભવ તો હોવાની ભ્રાંતિ થાય છે, અનુભવ કરી શકતો નથી, પણ ભ્રાંતિ એને થાય છે કે મને રાગનો અનુભવ થયો, મને રોટલી દાળ ભાત શાક અને લાડવાનો અનુભવ થયો. બાકી જ્ઞાનમાં કોઈનો પ્રવેશ થાય તો અનુભવ થાય ને, ન તો જ્ઞાનમાં રાગનો પ્રવેશ થઈ શકે છે કે નથી, ન તો કોઈ પૂજગળ રજકણનો પ્રવેશ થઈ શકે છે. એક વાર તો છઠ્ઠી ગાથાનું પ્રવચન કરતા ગુરુદેવે એમ કહ્યું કે ભલે તું અનાદિથી મિથ્યા દ્રષ્ટિપણે તે એમ માન્યું હોય કે મને રાગનો અને પર વિષયનો અનુભવ થાય છે અને એમાં મને સારું ખરાબ લાગે છે, આ સિવાય તે કાંઈ કર્યું નથી, ઇષ્ટ અનિષ્ટ પણ કર્યું છે, પર પદાર્થને અનુભવ તો હોવાનું માન્યું છે, સ્વીકાર્યું છે અને એમાં ઇષ્ટ અનિષ્ટ પણ તે કર્યું છે, આ તારા તમામ પરિણામનો સામાન્ય ખ્યાલ બે લીટીમાં છે, આ સિવાય બીજું કાંઈ નથી. એને આચાર્ય ભગવાન એમ કહે છે, છઠ્ઠી ગાથાનું પ્રવચન કરતા કહેતા કે અનાદિથી વર્તમાન સુધી તે રાગને કે રાગના વિષયને અનુભવ્યો જ નથી, તે તારા જ્ઞાનને અનુભવ્યો છે, પણ એમ તે માન્યું નથી ને સ્વીકાર્યું નથી. બાકી તારા જ્ઞાનમાં કોઈ પર આવે રાગ આવે તો અનુભવ થાય ને, આવી શકતું તો નથી. પણ તને ખબર નથી જ્ઞાન તને ખબર નથી, જ્ઞાનીઓને એની ખબર છે કે તને શું થાય છે, તને શું થાય છે એની તને ખબર નથી. તને દુઃખ કેટલું વેદાય છે એની એ ખબર નથી. જ્યાં તું સુખ માને છે ત્યાં પણ તને દુઃખ વેદાય છે એની પણ તને ખબર નથી. ભલી એ મિથ્યાત્મી દશામાં અનંત દુઃખ તને વેદાય છે એની પણ તને ખબર નથી. ક્યાંક તને હરખ થાય છે ત્યારે તને એમ થાય છે કે વાહ, જેમ એક પાગલ માણસ રણમાં બેઠો હતો નિર્જન સ્થળમાં, એમાં એક વણઝાર નીકળી, અમુખિયાની વણઝાર નીકળી, રાજી રાજીના રેડ થઈ ગયો, કેમ કે કાંઈ નહોતું એમ આટલું બધું જોયું એને. પણ હવે તારામાં કાંઈ આવ્યું એ વણઝાર હાલતી હતી એટલે હાલતી હાલતી વહી ગઈ, તો માંડ્યું તોપ મૂકી એને, અરે રે આ બધું ચાલ્યું ગયું. પણ આવ્યું તો એના કારણે ને ગયું પણ એના કારણે. તારો હરખ ને તારો સુખ બે કલ્પિત થયો, એથી વધારે કાંઈ છે એમ. આ જીવને કુટુંબ પરિવારની વણઝાર આવે ત્યારે એને હરખ થાય છે, ચાલો આપણે હરખ મનાવો, અને જાય ત્યારે પાછો એને સુખ થાય છે. આ મારું ચાલ્યું જ્ઞાન છે સિવાય કન કઈ નથી એવું જયારે નિશંકપણે ભાસે છે ત્યારે એ જ્ઞાન જ્ઞાનનો અતિન્દ્રિય અનુભવ કરવા સમર્થ થાય છે. અને એ જો જ્ઞાન જ્ઞાનનો જ્ઞાન આંશિક અનુભવ કરે તો એને સર્વજ્ઞ શક્તિના આધારે અનુભવ થયો હોવાથી એને સર્વજ્ઞ શક્તિ પ્રગટ થશે, ગેરેન્ટેડ વાત છે. થશે થશે ને થશે, એટલો વિષય લીધો છે. પ્રયોગ અંદરનો છે, બહારની મહેનત કાંઈ કામ આવે એવું નથી. એ તો આ કળશ છે કે ક્લિશ્યતામ ક્લિશ્યતામ મહાવ્રત તપો ભારેણ ક્લિશ્યતામ, ગમે તેટલો કાય ક્લેશ કરો પણ એથી કાંઈ આત્માનો અનુભવ થાય એમ બનશે નહીં. એ તો કળશ છે. એ તો કહ્યું કે આ અવલોકન કરવું, ઓબ્ઝર્વેશન કહે છે ને, જેટલું તમારું સૂક્ષ્મ અવલોકન માઇન્યોટમાં માઇન્યોટ ઓબ્ઝર્વેશન થવું જોઈએ, જેટલું તમારું સૂક્ષ્મ અવલોકન તમારા જ્ઞાનનું જેટલું સૂક્ષ્મ અવલોકન એટલું જ્ઞાન તમને એકનું નિરાળું જ્ઞાન દેખાશે. પર ઉપર જાનારું જ્ઞાન પણ તમને એમ દેખાશે કે આ છે નિરાળું, ભલે ઝપટ ઝાપતા મારે છે પર ઉપર, પણ પરને સ્પર્શી શકે કે પર એમાં આવી શકે એ તો બનતું નથી. જેમ ગમે તેટલા પદાર્થો જીભ ઉપર મૂકવા છતાં જીભ લુખી રહે છે,
બરોબર,
આમ તો જીભને લૂલી કે છે પણ ખરેખર એ લુખી છે, લૂલી છે પણ એ લુખી છે. બોલે ને એટલે એને એમ કે છે, બોલવાથી તકરાર થતી હોય એટલે એમ કે છે ભાઈ હવે દૂલી બરાબર નથી રહેતી. પણ ખરેખર જીભ લુખી છે, એનો આસ્વાદ કરવાનું કામ છે. જીભ દ્વારા બોલાય છે એમ કે છે, પણ બોલવામાં તો અનેક અવયવ છે, કંઠ છે, કંઠ હલે છે, જીભ હલે છે, હોઠ હલે છે, તાળવાને સ્પર્શ થાય છે, એ બધા એના શબ્દો છે ને, ઓષ્ટવ્ય ને તાલવ્ય ને એ બધા એના અક્ષરો છે. દંતવ્ય દાંતને સ્પર્શે છે, તાળવાને સ્પર્શે છે, દંતવ્ય ઓષ્ટવ્ય તાલવ્ય એ બધા અક્ષરો છે કે નહીં? એ તો બોલવામાં તો પછી જીભનું એક એના નામે અબજેસ ચડી ગયો છે જીભના નામે, બાકી તો કંઠથી માંડીને ઘણા અવયવ એમાં કામ કરે છે. પણ ખરેખર એ લુખી છે. ગમે એવા પદાર્થો એ જીભના, એનું મુખ્ય કામ તો આસ્વાદ કરવાનું છે, બોલવાનું નહીં પણ સ્વાદ લેવાનું કામ જીભનું છે. ગમે તેટલા પદાર્થોના સ્વાદ લેવા છતાં એ પોતે લુખી રહે છે, ક્યાંય ચોંટી રહેતો નથી. નાતે ચોંટી રહેશે, તાળવે ચોંટશે, જીભે કાંઈ નહીં ચોંટે. આ એનો સ્વભાવ છે. એમ જ્ઞાન અનંત જ્ઞેયોને જાણે, દુનિયાભરના જ્ઞેયોને જાણે, છતાં જ્ઞાન લુખું છે. જ્ઞાનનો એ સ્વભાવ છે. જ્ઞાનમાં કાંઈ ચોંટે એ જ્ઞાનના સ્વભાવમાં નથી. એવા એના નિરાળા નિરાલંબ અસ્પર્શી સ્વભાવને અવલોકનથી જાણવા જતા એનામાં વેદન હોવાથી વેદન આવિર્ભૂત થાય છે. સ્વભાવ જણાય છે અને સ્વભાવ જણાતા વેદન આવિર્ભૂત થાય છે. એ વેદન ત્યાં સુધી આવિર્ભૂત થવું ઘટે છે કે જ્યાં સુધી વિકલ્પ મટી અને નિર્વિકલ્પ થાય. એટલી હદે જો વેદન આવિર્ભૂત થાય ત્યારે એને સ્વાનુભવ થયો, આત્મ પ્રાપ્તિ થઈ એમ કહેવામાં આવે છે. એ અહીંયા કહે છે કે ભગવાન આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપી હોવાથી, ભગવાન આત્મા જ્ઞાન ગુણ વડે, જ્ઞાન સ્વભાવ વડે, જ્ઞાન ગુણ વડે એમ લીધું. જ્ઞાન પર્યાય ન લીધો, નહી તો વેદાય છે તો પર્યાય છે, પણ સ્વભાવ દ્વારા વેદાય છે. પરલક્ષી જ્ઞાન દ્વારા આત્મા નથી વેદાતો, એટલે જ્ઞાન પર્યાય દ્વારા આત્મા વેદાય છે એટલું માત્ર ન લીધું, કેમ કે પરલક્ષી જ્ઞાન પણ જ્ઞાનનો જ પર્યાય છે. પરસત્તા અવલંબી જ્ઞાન પણ જ્ઞાનનો જ પર્યાય છે. જો જ્ઞાન દ્વારા આત્મા વેદાતો હોય તો બધા જ જ્ઞાનમાં આત્મા વેદાતો અનુભવમાં આવવો જોઈએ, પણ એમ નથી લીધું. ભાષાની અંદર ગુઢ ભાવ છે કે ભગવાન આત્મા જ્ઞાન ગુણ વડે અનુભવવા લાયક છે. જે સ્વભાવ જ્ઞાન છે, અતિન્દ્રિય જ્ઞાન છે, રાગ થી ભિન્ન પડેલું એકનું જ્ઞાન છે, તેના દ્વારા આત્મા અનુભવમાં આસ્વાદમાં આવે છે. જ્ઞાન ગુણ સિવાય, એ પ્રકારના જ્ઞાન ગુણ સિવાય એ એક જ રીત છે ત્રણેય કાળે. આ સિવાય કોઈ પણ પ્રકારે આત્મા અનુભવવા યોગ્ય નથી. જ્ઞાન ગુણ સિવાય અનુભવવા યોગ્ય નથી, કારણ કે કારણાંતર વડે તે અનુભવવા યોગ્ય નથી. કોઈ પણ રાગ દ્વારા કે બીજા સાધન દ્વારા કોઈ પણ રીતે આત્માનો અનુભવ થઈ શકતો નથી. ઘણો કોલાર હોય, કારણાંતર અંતર એટલે બીજું, બીજા કારણ દ્વારા, બીજા સાધન દ્વારા, બીજા કારણ દ્વારા, અંતર એટલે બીજું. મતાંતર નથી કહેતા, બીજો મત એટલે મતાંતર. આંતર શબ્દ એટલે બીજું, આંતર એટલે બીજું, આ સિવાય બીજું, એને મતાંતર કહે છે. કારણાંતર મતાંતર આંતર શબ્દ બીજા માટે વપરાય છે. શું કહે છે કે જ્ઞાન ગુણ સિવાય અનુભવવા યોગ્ય નથી, કારણ કે કારણાંતર વડે તે અનુભવવા યોગ્ય નથી. હવે કારણાંતરમાં શું શું લેવાય કે સ્વાનુભૂતિ માટે જગતમાં અન્ય મતોમાં પણ અનેક પ્રકારે પ્રયોગ કરવામાં આવે છે. આ સમાધિમાં બેસી જાય છે ને, જમીનમાં દટાય છે ત્યાં સુધી. કાં તો કોઈ એમ કે ભાઈ સમાધિમાં બેસે છે એટલે પોતાના રૂમની બહાર નીકળતા નથી, ઓરડી બંધ કરીને સમાધિમાં રહે છે. આહાર પાણી એમને કાં તો લેતા નથી ને લીએ છે. હમણાં લીધો કેવો કિસ્સો સાંભળ્યો કે બારી રાખે, બારી એ ખોલે ત્યારે મૂકી દે મૂકવા વાળા, પણ એ ખોલે ત્યારે એને ખોલવી હોય તો ખોલે, ન ખોલી હોય એ સમાધિ વાળા ખોલે નહીં. જ્યારે ખોલે એટલું જરૂર છે કે જેને આહાર દેવો છે એ રાહ જોઈએ, એને ચોકી પહેર્યો રાખે કે ગમે ત્યારે ખોલે ત્યારે આપણે આહાર આપી દઈએ એને, એને એને એ રાહ છે કે આહાર લેશે તો એનું જીવન ટકશે. એવા માણસો હોય છે કેમ કે એ સમાધિ ધારણ કરે છે. તો પછી ગમે એટલું એકાંત શાંત સ્થાન, નિર્જન શાંત સ્થળ હોય, ગમે તેટલી શરીરની તંદુરસ્તી હોય અને ગમે તે પ્રકારના મન વચન કાયાના પ્રયોગ કરી શકાતા હોય, પ્રાણાયામથી માંડીને તેનાથી કારણાંતર દ્વારા આત્મા અનુભવમાં આવી શકવા યોગ્ય ફેસલો કર્યો. જગતમાં સ્વાનુભૂતિ માટે વેદાંતમાં તો આખો એક ગ્રંથ છે. આપણે જેમ અહીંયા જ્ઞાનારણો છે, શુભચંદ્રાચાર્યનો ધ્યાનના પ્રયોગોનો ગ્રંથ છે, એવો એમાં વેદાંતની અંદર જે પાતંજલિ યોગ દર્શન કરીને, પાતંજલિ કરીને કોઈ એના ઋષિ મુનિ થયા છે એને એ ગ્રંથ લખેલો છે. તો એ બધું એવું છે એની અંદર, કઈ રીતે ધ્યાન કરવું ને એનો પ્રયોગ કઈ રીતે કરવો, કઈ રીતે એકાગ્ર થવું ને મનની ચંચળતા ઘટાડવી તોડવી, એના બધા પ્રયોગ છે એની અંદર. પણ એ કોઈ કારણાંતર દ્વારા આત્મા અનુભવમાં આવી શકતો નથી એનો એ ફેંસલો મળ્યો છે. જે જ્ઞાન જ્ઞાનમાં એકાગ્ર થાય તે પણ પોતાની સ્વરૂપ સંપત્તિની ઓળખાણ પૂર્વક, તો જ એને એને પોતાનું જ્ઞાનમાં જ્ઞાનના જ્ઞાનાભ્યાસથી ભિન્ન જ્ઞાનના અવલોકનથી ભિન્ન જ્ઞાનના અનુભવના અભ્યાસથી જ્ઞાનનો જ્ઞાનમાં અનુભવ થાય ને બીજી કોઈ રીતે ન થાય. પછી ભલે ને ગમે તેટલો કોલાહલ હોય તો પણ એને અનુભવ થાય, એમાં એ શાંત સ્થળ હોય તો થાય એવું કાંઈ છે નહીં. અને અશાતામાં સાતમી નારકીની તીવ્રમાં તીવ્ર છેલ્લી હદની અશાતા હોય તો પણ એને અનુભવ થાય. તિર્યંચનું ખોયું હોય, જ્ઞાન ઘણું અવરાયેલું હોય, ઉગાડ બુદ્ધિનો હોય તો પણ સંગની પંચેન્દ્રીને અનુભવ થાય. અને દેવલોકમાં ઘણા વૈભવની વચ્ચે પડેલો હોય, દૈવી વૈભવની વચ્ચે પડેલો હોય તો પણ એને અનુભવ થાય. જો એ ભિન્ન પડે તો, ભિન્ન પડ્યા વિના કોઈ રીતે, એ તો ઉપાય લીધો છે કે આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે, તેમાં પોતાના વડે એકતા કરે અને વિભાવથી પૃથકતા કરે, ભિન્ન જ્ઞાનનો અભ્યાસ કરે, ભિન્ન પડવાનો અભ્યાસ કરે તો તે એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય છે. કારણ કે કારણાંતર દ્વારા એમ જ્ઞાન ગુણ સિવાય કારણાંતર વડે તે આત્મા અનુભવવાને યોગ્ય નથી, આત્માનો અનુભવ થઈ શકતો નથી. બીજા બધા કારણ ખરેખર કારણપણે સાબિત જ થઈ શકતા નથી, એમ કેવું છે કે કોઈ કારણ કારણપણે સાબિત થઈ શકે નહીં. આ લોકો એ રસ્તે ચડ્યા છે નિદાનમાં કે પ્રાણાયામ કરે અને પવનને જો રોકી રાખી શકે, શ્વાસો શ્વાસ તો નાભી સુધી ચાલે છે ને, એટલે જો રોકી રાખી શકે તો એમાંથી કુંડળીની શક્તિ જાગૃત થાય છે. એમાં બહુ ઘણું છે, એવો વિસ્તાર છે એની અંદર. અને એ કુંડળીની શક્તિ જાગૃત થાય તો એનામાં શક્તિ ઘણી આવે. ભાઈ, એ બધા કષાયની મંદતાના પરિણામ થાય છે અને એમાં પુણ્યના ફળ આવે છે. પછી એમ કે એને નજરમાં આટલી શક્તિ હોય, ફલાણું આમ હોય, ઝીંચું આમ હોય, આટલો પ્રભાવ પડે, આમ થાય, તેમ થાય, બરાબર. પણ એ બધા પુણ્યના પ્રયોગ છે, પુણ્યના ફળ છે. એમાં કાંઈ આત્માની શક્તિ ક્યાંય છે? બીજા ઉપર એને શું અસર છે એ તરત બતાવે છે. એમાં આત્માની શક્તિ એ ગણાવે છે, પણ એવી આત્માને શક્તિ છે? કોઈનું કાર્ય કરવાની આત્માને શક્તિ નથી. આત્માની ખરી શક્તિ તો તે છે કે જે જ્ઞાન વેદનથી જ્ઞાન વેદનના અંશ દ્વારા એ સર્વજ્ઞ શક્તિને પ્રગટ કરશે.
એ શક્તિ છે,
એ શક્તિ છે. પણ મૂળ ચીજનો પત્તો ન લાગે ત્યારે આડે અવળે હલવાઈ ગયા વિના રહે નહીં. આ એનો નિયમ છે. ત્યાં શુભચંદ્રાચાર્ય તો જ્ઞાનારણમાં ટોટલ માર્યો છે કે આ બધી વાત કરી એ બધી નિમિત્તની વાત કરી છે. એકાંત નિર્જન સ્થાન, પદ્માસન, સંઘયણ, ત્યાંથી માંડીને જેટલી વાત કરી છે, ધ્યાનમાં સંઘયણ જે છે ને, કે શુકલ ધ્યાન કોને થાય, કે જેને વજ્રનારા સંજ્ઞાન હોય તેને, એ સહનાદિની જેટલા પ્રકાર મનુષ્ય પણ બધું જે નિમિત્ત લીધું છે, મનુષ્યપણા સિવાય તો શુકલ ધ્યાન છે એ બધી વાત નિમિત્તની લીધી છે. ઉપાદાનની તૈયારી વિના કાંઈ નિમિત્તનું કાર્ય છે નહીં. સવાલો માર્યો છે પાછો, કેમ કે એમને તો ત્યાં વાસ્તવિક જ્ઞાન છે એટલે એ સવાલો માર્યો છે. પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે અનેક પ્રકારે વાત કરવામાં આવે છે. એટલે કે આ કારણ સિવાય, એટલે કે એનું અર્થઘટન કરે છે કે આ કારણ સિવાય જ્ઞાનનો જ્ઞાનમાં અનુભવ સિવાય, અર્થાત જ્ઞાન ગુણ સિવાય, સ્વભાવથી જ્ઞાન જ્ઞાનને વેદે તે સિવાય રાગની ક્રિયાદિ અન્ય કારણો વડે ભગવાન આત્મા જણાવવા લાયક નથી. બહુ ચોખ્ખી વાત છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ કયું છે, ત્યાં જ્ઞાનની શુદ્ધોપયોગ રૂપ સ્થિરતાની ક્રિયાને ક્રિયા કહી છે. કોઈ મન વચન કાયાની ક્રિયાને ત્યાં ક્રિયા ગણાવી નથી. આપણે એનો અર્થ ગણાવી આ તો ખોટો કરે છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ છે. તો બહારમાં જે તપશ્ચર્યાની ક્રિયા તે ક્રિયા બાહ્ય ક્રિયા, અને અંતરમાં જ્ઞાનની ક્રિયા તે ક્રિયા એમ નથી. એ તપશ્ચર્યા પણ જ્ઞાન જ્ઞાનમાં વિશેષપણે સ્થિર થાય તેને તપ કહે છે. એને પ્રતપન રૂપી તપ કહેવામાં આવે છે. શુદ્ધોપયોગને તપ કહે છે. એ જ્ઞાન અને ક્રિયા અભેદ છે, જુદી જુદી ચીજ નથી. જ્ઞાનની સ્થિરતા રૂપ ક્રિયા તે ક્રિયા, સ્વરૂપ સ્થિરતા તેને ક્રિયા કહી ગઈ છે. અને જ્ઞાન છે તેમાં સ્વસંવેદન છે તેને જ્ઞાન કહ્યું છે. એમ જ્ઞાન અને ક્રિયા તે મોક્ષનું કારણ છે. એ સિવાય બીજું કોઈ મોક્ષનું કારણ છે? બીજામાં તો શું છે કે એક તો રાગ છે જીવને પુણ્યના પરિણામ, અથવા રાગ છે, અને એ સિવાય જીવની નજીકના સંયોગમાં મન વચન કાયાના પુદ્ગળ પરમાણુ છે. તો કહે છે કે જળ પરમાણુ, જળ પુદ્ગળ પરમાણુનું કાર્ય કારણ અને આત્માનું કાર્ય કારણ એવું કાંઈ બની શકે નહીં. એ રીતે તો કારણ કાર્યને સંબંધ જ નથી કે એકબીજાનું કાર્ય કોઈ કરી શકે. રાગ પોતે મલિન પરિણામ છે અથવા વિભાવ છે ને વિરુદ્ધ ભાવ છે, તેથી વિરુદ્ધ ભાવથી સ્વભાવનું કાર્ય થાય એ પણ રાગમાં એ પ્રકારનું વિકલ્પમાં સામર્થ્ય છે. ચાહે આત્માનો વિકલ્પ હોય તો પણ એમાં આત્માને અનુભવવાનું સામર્થ્ય નથી. હવે રહ્યું એકનું જ્ઞાન, તે જ્ઞાન પણ દિશાંતર થાય તો કાર્ય થાય, દશાની દિશા બદલે, જ્ઞાનની દશાની દિશા બદલે તો કાર્ય થાય એવું ગુરુદેવે સ્પષ્ટ કર્યું છે. એમાં એ વિષય લીધો છે કે દિશા બદલે તો કાર્ય થાય ને નિત્ર કાર્ય થાય. એટલે જ્ઞાનમાં બે પ્રકારે ક્રિયા થઈ રહી છે, એક બહિર્મુખ દિશાએ પરિણમતું જ્ઞાન, તે કોઈ રીતે પણ સ્વાનુભવમાં કાર્યકારી થતું
નથી.
તે જ જ્ઞાન જે બહિર્મુખપણે પરિણમ્યું છે તે બહિર્મુખ દિશા પલટીને એ દિશા ચાલુ રહે ને એટલે કાર્ય થાય એમ ન બને, તો ભલે બહિર્મુખપણું ચાલુ રહ્યું. તે જ જ્ઞાન દિશાનો પલટો મારે, તે જ દશા દશાનો પલટો મારીને અંતર્મુખ થાય ત્યારે એને એ જ્ઞાન દ્વારા જ આત્મા અનુભવમાં આવી શકે છે અને બીજું કોઈ કારણ આમાં લાગુ પડતું નથી. એમ કહીને સારાંશ એ લે છે કે તું અંદરમાં જ્ઞાનનો જ્ઞાન દ્વારા જ્ઞાનાભ્યાસ કર. જે જ્ઞાનનો અભ્યાસ છે, જ્ઞાનમાં જ્ઞાનના અનુભવનો અભ્યાસ છે, અભ્યાસ એટલે જ્ઞાનમાં અનુભવ રહેલો છે એ અનુભવનો જે અભ્યાસ છે એ અભ્યાસ તું વારંવાર કર, તો તને સ્વરૂપનો અનુભવ થશે ને બીજી કોઈ રીતે અનુભવ થવાની રીત છે નહીં એ સ્પષ્ટ કરું. 142 ના કળશમાં આ વિશે ઘણો સ્પષ્ટ છે. એને જ બીજી ભાષામાં પુરુષાર્થ કહે છે. એવું જે અંદરનો જ્ઞાનાભ્યાસ એ જ્ઞાનાભ્યાસને જ પુરુષાર્થ કહેવામાં આવે છે. આ કારણ સિવાય અર્થાંત, એનો અર્થ શું, આ કારણ વગર એટલે એનો અર્થ શું, અસ્તિથી એનો અર્થ શું, તો નાસ્તિથી લઈ લીધો. હા, એને જ પુરુષાર્થ કે છે. ત્યાંથી પુરુષાર્થ શરૂ થયો, જ્ઞાનાભ્યાસ શરૂ કર્યો એ પુરુષાર્થનો પ્રકાર છે. કોઈ પણ કાર્ય થાય ત્યારે તે કાર્યને અનુસરતો પુરુષાર્થ તો હોય જ ને. કોઈ પણ કાર્ય કરે ત્યારે તે કાર્યને અનુસરતો પુરુષાર્થ હોય છે ને. અહીંયા જે અંદરનો જે જ્ઞાનાભ્યાસ કરે છે એ જ એનો પુરુષાર્થ છે, એમ કહેવું છે. એ પ્રકારે પુરુષાર્થ કરતો, બાકીનો બધો ઊંધો પુરુષાર્થ છે, સાચો પુરુષાર્થ નથી. એટલે કે આ કારણ સિવાય, એટલે કે જ્ઞાન ગુણ સિવાય રાગની ક્રિયા આદિ અન્ય કારણો, રાગની ક્રિયા, પુણ્યની ક્રિયા, શુભાવની ક્રિયા કે મન વચન કાયાના શુભ યોગની ક્રિયા એવા અન્ય કારણો વડે ભગવાન આત્મા જણાવા લાયક એટલે અનુભવમાં આવવા લાયક નથી. કોઈ પણ પ્રકારે બીજી રીતે તો આત્માનો અનુભવ થઈ શકે નહીં, એમ સ્પષ્ટ કર્યું છે. એને ક્યાંથી આત્માને પકડવો, તે ઉપયોગ છે એને, ઉપયોગ દ્વારે એને ઉપયોગમાં રહેલું જે જ્ઞાન, જ્ઞાન ક્રિયાના આધારે રહેલું જે જ્ઞાન, જ્ઞાન લક્ષણથી અભેદ થઈ રહેલું જે લક્ષ્ય, ત્યાંથી એને આત્માને પ્રથમ ઓળખાણમાં ભાષણમાં લેવો. જો પોતાનો અનંત સ્વભાવ, અનંત સામર્થ્ય પોતામાં ભાસે તો એની મહિમા આવે, તો એ અંતરમાં ઢળે. નહીતર બહિર્મુખ જ્ઞાનને બહારના પદાર્થો વિશે એટલી દિલચસ્પીને એટલું આકર્ષણ છે કે બહારનો ઉપયોગ, બહારનું વલણ ને બહારની દિશા છોડી શકે એવું નથી, છોડવું એને માટે અઘરું છે. વિચાર કરે કે આ છોડવા જેવું છે તો એમ છૂટે એવું નથી, કેમ કે એને બહાર નો મહિમા પડ્યો છે. એ જ્ઞાન કેમ બહાર જાય છે કે એને એમાં બહાર નો મહિમા પડેલો છે. એ અંતર સ્વભાવના ઓળખાણના મહિમા સિવાય બહારનો મહિમા મટે એવો નથી. સુખથી ખાલી દેખાય, સર્વજ્ઞેયો સુખથી ખાલી દેખાય, અને સ્વજ્ઞેય અંતર સુખથી અનંત સુખથી ભરપૂર દેખાય, એમ એક સાથે બે દેખાય, ત્યારે એનું પરિણામ બહારની દિશા છોડે અને દશા બદલાય, એ સિવાય બદલાય હું.
જય હો સનાત.